આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. લેવીનું પુસ્તક અને તેનો 14મો અધ્યાય આપણો વિષય છે. આજે 3 અધ્યાયનો જે સેક્શન છે, જે આપણે 13મા અધ્યાયથી જેનો અભ્યાસ શરૂ કર્યો હતો, તે આપણને એક 3 બહુ મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. એટલે કે આપણે ગઈ બાઇબલ સ્ટડીમાં જોયું હતું, ગયા અભ્યાસમાં આપણે શીખ્યા હતા તે પ્રમાણે પ્રકરણ જે 13 છે, 13મા અધ્યાયમાં આપણે પાપ વિશે શીખ્યા હતા. આજે જે આપણે શીખનાર છે, 14મા અધ્યાયમાં આપણને મુક્તિ જોવા મળે છે, અને ત્યારબાદ જ્યારે આપણે 15મો અધ્યાય જોઈશું ત્યારે પવિત્રકરણ જોઈશું. આ જે 3 અધ્યાયનો આપણે જ્યારે અભ્યાસ કરીએ, અને ખાસ કરીને આપણે જ્યારે 13મા અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, તો કદાચ એ અધ્યાય શીખ્યા પછી અને તેને ધ્યાનથી શીખ્યા પછી કદાચ તમે થોડા હતાશ થઈ ગયા હશો, કદાચ થોડી નિરાશા આવી જાય એવો અધ્યાય હતો. કારણ કે તે ફક્ત આપણને જે કોડ છે તેના વિશે શીખવે છે. કોડ એટલે કે પાપ, જેનો કોઈ ઉપાય નથી, કોઈ રીતે તમે તેમાંથી છુટકારો મેળવી શકતા નથી. તમને એકદમ અલગ કરી દેવામાં આવે છે, સમાજથી અલગ કરી દેવામાં આવે છે, જે છાવણી છે તેની બહાર તમને મૂકી દેવામાં આવે છે, અને તમે ફરીથી સમાજમાં પ્રવેશ કરવા માટે કે સાજાપણું મેળવવા માટે કશું જ કરી શકતા નથી. અને એટલે જ્યારે આપણે એ અધ્યાયનો અભ્યાસ કરીએ, તો કદાચ તમે થોડા ડિસ્ટર્બ થઈ જાઓ. અને જ્યારે આપણે આ 14મા અધ્યાયમાં આવીએ, તો હું આશા રાખું છું કે તમને આ અધ્યાય દ્વારા પ્રોત્સાહન મળશે. કારણ કે અહીંયા જે 14મો અધ્યાય છે, ત્યાં આપણે એક ઈસુનું ચિત્ર જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી માટે જે કર્યું છે, બલિદાન આપ્યું છે, તે આપણે 14મા અધ્યાયમાં જોઈએ છે. એક આશાનું કિરણ જેને કહી શકાય, રક્તપિત જેને કોઢ થયો હતો તે શુદ્ધ થઈ શકે છે. સાજા નથી થઈ શકતા, પણ તમે શુદ્ધ થઈ શકો છો અને તમને પુન સ્થાપિત કરવામાં આવે છે. આ જ્યારે આપણે આ અધ્યાયનો અભ્યાસ કરીએ, તો જે રોગનો ફેલાવો છે એ ઈશ્વરને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અધ્યાયમાં આપણે સ્પષ્ટ જોઈશું કે જેમ આપણે 13મા અધ્યાયમાં જોયું તે પ્રમાણે ઈશ્વરે તેમના લોકોને ચેપી રોગના ફેલાવાથી બચવા માટે નિયમો આપ્યા હતા. હવે તેમને શુદ્ધિકરણ અને પુન સ્થાપનના નિયમો આપવા તૈયાર છે, અને તે વાત અહીંયા આપણને શીખવવામાં આવી છે. કોઈ વ્યક્તિ કેવી રીતે કહી શકે કે તે કોઈ રોગથી સાજો થઈ ગયો છે? કોઈ ચેપી રોગથી સાજો થઈ ગયો હોય, જેનો ભય હોય, તો તે જે બીજા લોકો છે, સમાજના લોકો છે, તેઓને કેવી રીતે ખાતરી આપે કે હું હવે સાજો થઈ ગયો છું? તેને કેવી રીતે પુન સ્થાપિત કરી શકાય ફરી એક વખત સમાજમાં? કેવી રીતે તેનો સ્વીકાર કરી શકાય આપણા બધાની મધ્યે? અને એ વાત આપણે આ 14મા અધ્યાયમાંથી શીખનાર છે. ખાસ કરીને વાલાઓ ધ્યાન રાખજો કે આપણે ફક્ત શારીરિક સ્વાસ્થ્યની વાત નથી કરી રહ્યા, પણ આપણે તો માણસના આત્મિક સ્વાસ્થ્યની વાત કરી રહ્યા છે. અહીંયા આપણે જે શીખનાર છે, જે વચનો અહીંયા આપણને આપવામાં આવ્યા છે, તે આત્મિક જે તંદુરસ્તી છે તે સંબંધી છે. તેથી જ્યારે ઈશ્વર રક્તપિત અથવા ચેપી રોગ વિશે વાત કરે છે, ત્યારે તેને પાપના ચેપી રોગ પર લાગુ કરે છે. ચેપી રોગ તરીકે રક્તપિત એ ફક્ત પાપનું પ્રતીક છે. પાપ, અને આપણે શીખ્યા હતા કે એ ઘોડ જેટલો જ ચેપી રોગ છે અને એટલી જ ઝડપથી ફેલાઈ શકે છે. અને આપણે જોયું હતું તે પ્રમાણે, અને આજે વધારે વિગતવાર જોઈશું કે કદી કોઈ જે કોઢિયો માણસ હતો અથવા તો જેને રક્તપિત્તનો રોગ લાગુ પડ્યો હતો તેને કદી સાજાપણું મળ્યું ન હતું. તમે માનતા ન હો તો આપણે વાત કરી હતી તે પ્રમાણે ફક્ત એક જ વ્યક્તિને જૂના કરારમાં આ રોગમાંથી છુટકારો મળ્યો હતો, અને એ તો નામાન નામનો જે વિધર્મી હતો એ. અને તેથી જ કરીને આપણે જ્યારે લૂકની સુવાર્તા તેના 4th અધ્યાય અને 27મી કલમ વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે વળી એલિસા પ્રબોધકના જમાનામાં ઇઝરાયલ દેશમાં ઘણા કોળિયા હતા, પણ અરામી નામાન સિવાય તેઓમાંના કોઈ શુદ્ધ કરાયો નહોતો. એટલે હું તમને નથી કહેતો, પવિત્ર શાસ્ત્ર તમને કહી રહ્યું છે કે નામાન સિવાય બીજા કોઈ કોળિયાને શુદ્ધ કરવામાં આવ્યો નહોતો. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવાનો સમય હતો તે દરમિયાન તેમણે ઘણા કોળિયાઓને સાજા પાણું આપ્યું. અને આપણે આ જે વાત અહીંયા 14મા અધ્યાયમાં આપણને કહેવામાં આવી છે, બહુ અજાયબ જેવા વચનો છે, લાંબુ પ્રકરણ છે, દરેક કલમ હું વાંચીશ નહીં. આશા રાખું છું તમે તમારા સમયમાં તે વાંચશો અને તેની પર મનન કરશો. પણ અમુક જે વાત આપણે અહીંયાથી શીખવાની છે તે તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. બહુ મહત્વના મુદ્દા અહીંયા આપવામાં આવ્યા છે. તો આવો મારી સાથે તમારું પવિત્ર શાસ્ત્ર ખોલો. લેવિયોનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને 1લી કલમ આમ પ્રમાણે કહે છે કે યહોવાએ મૂસાને કહ્યું, કોળીના શુદ્ધિકરણને દિવસે તેના વિશે આ નિયમ થાય, એટલે તે યાજક પાસે લાવો. હવે યાદ રાખીએ, આપણે જ્યારે તમને આ રોગ લાગુ પડ્યો હોય ત્યારે તમને ચકાસવામાં આવતા હતા, તમારું યાજક તમારી તપાસ કરતો હતો, અને જો તમને રોગ લાગુ પડ્યો હોય તો તમને છાવણીની બહાર મોકલી દેવામાં આવતા હતા, અને કોઈ રીતે તમે પાછા આવી શકતા ન હતા. પણ અહીંયા એક બહુ મહત્વની વાત લખવામાં આવી છે કે શુદ્ધિકરણને દિવસે તેના વિશે આ નિયમ થાય, એટલે તેને, એટલે કે જેને રોગ લાગુ પડ્યો છે તેને યાજક પાસે લાવો. હવે યાજક પાસે કેવી રીતે લાવો, કારણ કે તેને છાવડીમાં તો આવવાની મનાઈ છે. આગળ વાંચીએ, કહે છે કે અને યાજક છાવણીની બહાર જાય, અને યાજક તેને તપાસે, ને જો કોળીના શરીરમાં થી કોળનો રોગ મટી ગયો હોય તો યાજક એવી યાજ્ઞા કરે કે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને માટે બે જીવતા પક્ષીઓ તથા એરેજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા જૂફો લેવા. હવે અહીંયા બે નિયમ આપણે જોઈ રહ્યા છે. એક તો જેને રોગ લાગુ પડશે તેને યાજક પાસે લાવવાનો છે, અને યાજકને છાવણીની બહાર જવાનું છે. અને આ જે દ્રશ્ય છે તે સમજવું આપણે બહુ જરૂરી છે. આપણે આપણી પાપી અવસ્થામાં, આપણો જે માનસિક સ્વભાવ છે, આપણો જે માનસિક દેહ છે, તેમાં આપણે આપણા જે પ્રમુખ યાજક છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આપણે જઈ શકતા નથી. આપણે એ જે રેખા છે તેને ઓળંગી શકતા નથી. અને વાલાઓ જે દુનિયામાં બધા જ ધર્મો પેદા થયા છે, જે દરેક ધર્મ જુદા જુદા ધર્મો લોકો માને છે, તે દરેક ધર્મોનો પ્રયત્ન એ છે કે તે પોતાની આવડત ઉપર, પોતાના બળ ઉપર કોઈક રીતે ઈશ્વરને મળી શકે. એટલે કે જે રેખા છે તે રેખા ઓળંગી અને જ્યાં ઈશ્વર છે ત્યાં તેઓ જઈ શકે. પણ આપણે વાલાઓ જાણીએ છીએ કે ઈશ્વર પવિત્ર છે, અને ઈશ્વર પાસે આપણે જવું આપણા માનવીય દેહમાં તે અશક્ય છે. અને એથી કરીને આપણો પ્રમુખ યાજક છાવણીની બહાર આવ્યો, એટલે કે પોતાનું જે દૈવ્યપણું હતું તે મૂકી દઈ અને તે પૃથ્વી પર આવ્યા. પોતાની જે પવિત્રતા છે, દેવની જે પવિત્રતા છે, તેમાં આપણે પ્રભુ પાસે જઈ શકતા નથી. પણ પ્રભુએ પોતાના પ્રેમમાં એકાક જેને દીકરો મોકલ્યો જેની પાસે આપણે જઈ શકીએ છીએ. યાજક તો આવ્યો છે, પણ અહીંયા આપણે બીજી પણ વસ્તુ જોઈએ છે કે જેને કોળનો રોગ થયો હોય તેણે પણ યાજક પાસે આવવું પડે છે. ત્રીજી કલમ શું કહે છે વાલાઓ? અને યાજક છાવણીની બહાર જાય અને યાજક તેને તપાસે, ને જે કોળીના શરીરમાંથી કોળનો રોગ મટી ગયો હોય એ પહેલા બીજા કલમના અંતમાં શું લખવામાં આવ્યું છે, એટલે તેને યાજક પાસે લાવો. યાજક તપાસી અને શુદ્ધિકરણ કરી શકે છે, પણ તમારે યાજક પાસે આવવાનું છે. જો તમે પાપના રોગથી પીડાઈ રહ્યા છો, જો તમારે શુદ્ધિકરણ પામવું છે, જો તમારે પાપનું જે બોજો છે તેમાંથી બહાર આવી, પાપનું જે પાપની જે માફી છે તે તમારી પાસે છે, તમને મળી શકે છે, પાપની માફીનો માર્ગ છે. યાજક તો છાવણીની બહાર આવ્યો છે, પણ તમારી યાજક પાસે આવવાનું છે. અને જો તમે આવશો તો તે યાજક તમને એ પાપની માફી આપી શકે છે. આગળ આપણે જોયું તે પ્રમાણે અહીંયા લખવામાં આવ્યું છે કે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને માટે બે જીવતા શુદ્ધ પક્ષીઓ તથા એરેજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા જૂફો લેવા. અહીંયા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારી અને તમારી માટે કરેલું જે વધસ્તંભ પરનું કાર્ય છે તે જોઈ શકીએ છીએ. એરેજ વૃક્ષનું લાકડું એટલે કે વધસ્તંભનું જે લાકડું હતું, તમે જે કિરમજી રંગ એટલે કે જે લોહી વેવડાવવામાં આવ્યું હતું, જૂફો જો તમે જુઓ તો દાઉદ રાજા એક ગીતશાસ્ત્રના 51માં ગીતમાં કહે છે કે જૂફાથી મને સાફ કર. જ્યારે તેઓ નિર્ગમનના પુસ્તકમાં મિસર દેશમાંથી જે રાતે તેઓ બહાર નીકળવાના હતા ત્યારે જે બહણાની બારખો ઉપર જે લોહી લગાવવાનું હતું તેને જૂફાથી લગાવવામાં આવ્યું હતું. જ્યાં જ્યાં પવિત્ર શાસ્ત્રમાં જ્યારે શુદ્ધિકરણની વાત આવે ત્યાં તમને જૂફો જોવા મળશે. અને બહુ અજાયબ જેવું અહીંયા આગળ આપણને ચિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનનું જોવા મળે છે. આવો આપણે આગળ વાંચીએ. કહે છે કે પછી યાજકે એવી આજ્ઞા કરે છે કે તેઓમાંના એક પક્ષીને વહેતા પાણી ઉપર એટલે માટલીમાં કાપવું. માટલી એટલે કે અર્થન વેસલ, માટી. પક્ષીને કોઈ માટલીમાં તેની જગ્યા હોતી નથી, એ તો આકાશમાં હોય છે, ઉડતું હોય છે. આપણો પણ દેવ જે હતો તેનું રહેવું અહીંયા પૃથ્વી પર નથી, એ તો આકાશોમાં જીવે છે. પણ મારી અને તમારી માટે તેઓ અહીંયા આવ્યા હતા. અને શું લખવામાં આવ્યું છે કે એક પક્ષીને વહેતા પાણીમાં એક માટલીમાં કાપવું અને જીવતા રહેલા પક્ષીને તથા એરેજ વૃક્ષના લાકડાને તથા કિરમજી રંગને તથા જૂફાને લઈને તે તેમને તથા પેલા જીવતા પક્ષીને વહેતા પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળો. એટલે કે અહીંયા ગાડી આપણે બે બલિદાન નથી જોતા, અહીંયા બે પક્ષી છે, પણ બે પક્ષી એક પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે કાર્ય છે તે આપણને બતાવે છે. એટલે કે આ મારીને તમારીમાં તે લોહી વેવડાવ્યું અને પછી અહીંયા જે એક પક્ષીને જે છૂટું મૂકી દેવામાં આવશે અને તે ઉડી જશે તે આપણે જાણીએ છીએ કે આપણા ખ્રિસ્તનું પુનરુત્થાનનું એક દ્રશ્ય છે. તેને તે જે કાપેલા રક્તમાં બોળવામાં આવે છે અને એ રક્તથી હું અને તમે શુદ્ધ થઈ રહ્યા છે. સાતમી કલમ કહે છે, અને કોળને લીધે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર તે રક્ત તે 7 વાર છાંટે અને તેને શુદ્ધ ઠરાવે અને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે. 7 વાર. કેમ સાત વાર રક્ત અહીંયા વેવડાવવામાં આવે છે? અને આ વસ્તુ આપણે શીખવી અને જાણવી બહુ જરૂરી છે. તમારું ધ્યાન વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ હું દોરવા માંગુ છું. અને જ્યારે આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર જડાયા અને તે સમય દરમિયાન તેમની પર જે અત્યાચાર કરવામાં આવ્યો તો તેઓ 7 જુદી જુદી જગ્યાએથી તેમને લોહી વહેવડાવવામાં આવ્યું હતું અને એ 7 જગ્યા આપણે જોવા માંગીએ છીએ. એટલે કે તો એક વાત તો તમને જાણો છો કે તેમને મોઢા ઉપર મુક્કા મારવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓનું લોહી વહ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો તેમને કાંટાનો મુંગટ પહેરાવવામાં આવ્યો હતો. હવે તમે આપણે જોઈએ તો કાંટાનો મુંગટ ત્યાંથી એટલે કે તેમના માથા પરથી લોહી વહ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે તેમને તેમની પીઠ ઉપર કોડા મારવામાં આવ્યા હતા, એટલે કે તે કોડા આપણે જે તેમનું બરડો હતો તે આખો લોહી લુવાણ થઈ ગયો હતો. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે તેમના હાથમાં કિલ્લા મારવામાં આવ્યા હતા અને તેમના પગમાં કિલ્લા મારવામાં આવ્યા હતા. એટલે કે મોઢા ઉપરથી મુક્કા માર્યા હતા 1, મુંગટ 2, હાથ અને પગ 3 અને 4, પાછળ આપણા બરડા ઉપરથી જે લોહી વહેવડાવવામાં આવ્યું તે 5, અને કુખમાંથી તેમને જે લોહી વહ્યું ગયું તે આપણે જાણીએ છીએ. અને આ બધી વાત થઈ તે પહેલાં તેમના આંખોમાંથી અને તેમના જે વેદના હતી ગેથસમીના બાગમાં પ્રાર્થના કરતા હતા ત્યારે લોહીનો પરસેવો તેમને નીકળ્યો હતો. 7 જુદી જુદી જગ્યાએથી 7 એક સંપૂર્ણતાનો આંકડો છે બાઇબલમાં. અને અહીંયા એટલા માટે કહેવામાં આવ્યું છે કે જે શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર 7 વાર આ રક્ત છાંટવાનું છે. 7 જગ્યાએથી મારો અને તમારો પ્રભુ રક્ત વહેવડાવ્યું હતું. આગળ વાંચીએ તો કહે છે કે અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને પોતાના સર્વ વાળ મુંડાવે ને પાણીમાં સ્નાન કરે, એટલે તે શુદ્ધ થશે અને ત્યાર પછી તે છાવણીમાં આવે, પણ તે 7 દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે. શુદ્ધિકરણનો આ જે ક્રિયા હતી તે પતે, એટલે કે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે 2 પક્ષી છે કે એક પક્ષીને મારવામાં આવ્યું, બીજા પક્ષીને જે છોડી દેવામાં આવ્યું, એટલે કે આ તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભનું બલિદાન અને આપણે પુનરુત્થાન જોઈએ છે. અને ત્યારબાદ તે રક્તમાં આ કોઢિયાનું શુદ્ધિકરણ કરવામાં આવે, ત્યારબાદ તેને નહાવાનું હતું. દરેક જે શરીર પર વાળ હતો તેને મુંડાવી નાખવાનો હતો. દરેક વાળ એટલે કે નાનું બાળક જે જન્મ્યું હોય, જાણે કે નવો જન્મ પામ્યા હોય તેવી તેની ચામડી થઈ જતી હતી. પણ ત્યારે પણ હજુ પણ તેને 7 દિવસ સુધી તંબુની બહાર રહેવાનું છે. અને 7મે દિવસે એમ થાય કે તે પોતાના માથાના બધા વાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભમરમૂળ આવે, એટલે પોતાના બધા વાળને મુંડાવી નાખે અને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે, એટલે તે શુદ્ધ થશે. અને 8મે દિવસે 2 ખોળ ખાંપણ વગરના નર હલવાન તથા પહેલા વર્ષની 1 ખોળ ખાંપણ વગરની ઘેટી તથા ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલા 3/10 એફા મેદો તથા 1 માપ તેલ તે લે. અને જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને તથા પેલી વસ્તુઓને મુલાકાત મંડળમાં બહણા આગળ શુદ્ધ કરનાર યાજક યહોવાની સમક્ષ રજૂ કરે. વાલાઓ, જ્યારે મારો અને તમારો સમય આવશે, જ્યારે આપણે ઈશ્વર આગળ ઊભું રહેવાનું છે, ત્યારે આપણને કોણ યહોવાની સમક્ષ રજૂ કરવાનું છે? અને એ તો મારો અને તમારો પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આપણે આપણા બળ પર, આપણી પવિત્રતાય પર સ્વર્ગમાં અને પ્રભુ સામે ઊભા રહેવાના નથી. આપણે આપણા પ્રમુખ યાજક આપણને શુદ્ધિકરણ કરીને રજૂ કરનાર છે. અને આપણે જોયું અને જે મેં વાંચ્યું તે પ્રમાણે જે બલિદાનો આપણે શીખ્યા હતા પહેલા 7 અધ્યાયમાં, તે પ્રમાણે અહીંયા અર્પણ કરવામાં આવે છે. પ્રમુખ યાચક, 13મી કલમ તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. અને ત્યાં લખવામાં આવ્યું છે, અને પવિત્ર સ્થાનની જે જગ્યાએ પાપાર્તણ તથા દહીન્યાર્પણ કપાય છે તે જગ્યાએ તે હલવાનને તે કાપે, કેમકે જેમ પાપાર્થણ તેમજ દોષાર્થ પણ યાજકનું છે, તે પરમ પવિત્ર છે. અને તે યાજક દોષાર્થણપણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર લગાડે. વાલાઓ, તમારામાંથી જે આ લેવિયાના પુસ્તકનો અભ્યાસ સાંભળી રહ્યા છે અથવા તો પવિત્ર શાસ્ત્ર અને તમે જાણો છો, સમજો છો, તો આ જે અહીંયા આપણે વાંચ્યું કે જે રક્ત લઈને તેના જમણા કાનની ટીસી પર, એટલે કે તમે શું સાંભળો છો, તેના જમણા હાથના અંગૂઠા પર, એટલે કે શું કાર્ય કરો છો, અને જમણા પગના અંગૂઠા પર લગાડ, એટલે કે તમે ક્યાં જાઓ છો. બીજી રીતે કહું તો તમે જે કંઈ સાંભળ્યું છે, જે કંઈ કર્યું છે, અને જ્યાં ગયા છો, ત્રણેય બાબત. પહેલાં આપણે ક્યાં જોઈ છે આ વાત? જો તમે 8-9 અધ્યાયમાં જશો તો આ જ વાત યાજક માટે કરો, પ્રમુખ યાજક માટે કરવામાં આવતી હતી. આવી રીતે તેમને જ્યારે તેમનું શુદ્ધિકરણ થાય ત્યારે તેમના કાન પર, તેમના અંગૂઠા પર અને તેમના પગના અંગૂઠા પર લગાવવામાં આવતું હતું. એટલે કે હવે જે યાજકને માટે કરવામાં આવ્યું હતું, તે જ વાત અહીંયા એક રક્તપિત, એટલે કે જે પાપી, જેને શુદ્ધ કરવામાં આવ્યો છે, તેને માટે કરવામાં આવે છે. કેટલો અછાયબ જેવું આ દ્રશ્ય છે વાલાઓ. આ પ્રભુની કૃપા, આ પ્રભુની દયા આપણે અહીંયા જોઈ રહ્યા છે. આ જ આશીર્વાદ મને અને તમને પણ મળ્યો છે કે જ્યારે આપણે પ્રમુખ યાજક કે જે રક્ત વેવડાયું તેના દ્વારા શુદ્ધ થઈએ, ત્યારે પ્રભુની કૃપા દ્વારા આપણને જે સૌથી શ્રેષ્ઠ હોદ્દો છે તે આપવામાં આવે છે. આપણે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વંશજો ગણાઈએ છે, ઇબ્રાહીમના વંશજો ગણાઈએ છે. 15મી કલમ કહે છે, અને યાજક પેલા માપ તેલમાંથી લઈને પોતાની ડાબી હથેલીમાં રેડે. અને વાલાઓ સાંભળજો, અહીંયા શું લખવામાં આવ્યું છે, કે છે કે યાજક પોતાની ડાબી હથેલીમાં તેલમાં પોતાની જમણી આંગળી બોળીને પોતાની આંગળી વડે તે તેલમાંથી યહોવાની સમક્ષ 7 વાર છાંટે. ફરીથી 7 શબ્દ વાપરવામાં આવ્યો છે. ફરી યાદ દેવડાવું કે 7 પવિત્ર શાસ્ત્રમાં સંપૂર્ણતાનો આંકડો છે. તમે જોજો, જ્યાં પણ 7 લખવામાં આવ્યું છે તો એ સંપૂર્ણતાનો આંકડો છે. અહીંયા તેલમાંથી યહોવાની સમક્ષ 7 વાર છાંટવામાં આવે છે. જો તમે યશાયાનું પુસ્તક તેનો 11મો અધ્યાય વાંચો, 1-2 કલમ તમે વાંચશો, અને જો તમે પ્રકટીકરણનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 4 કલમ તમે વાંચશો, તો ત્યાં પણ તમને 7 આત્માનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે 7 જુદા જુદા આત્મા નથી, પણ જે પવિત્ર આત્માની 7 જુદી જુદી જે સેવા છે, 7 એટ્રીબ્યુટ્સ, તે આપણને જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે પવિત્ર શાસ્ત્રમાં તેલ એટલે કે પવિત્ર આત્માના ચિહ્ન રૂપે છે, એક પ્રતીક રૂપે છે. અને અહીંયા ગાડી તે 7 વાર છાંટવામાં આવે છે. આગળ આપણે વાંચીએ 17મી કલમ, અને પોતાની હથેલીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તથા દોષાર્થપણના રક્ત પર યાજક લગાડે. એટલે કે જે જગ્યાએ લોહી રક્ત લગાડવામાં આવ્યું હતું, હવે ત્યાં તેલ લગાડવામાં આવે છે. યાદ રાખજો વાલાઓ, આગળ આપણે વાંચીએ, આગળ આ વચન આપણને શું શીખવવા માંગે છે? અને યાજકની હથેલીમાં બાકી રહેલું તેલ તે લગાડે અને યાજક તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત કરે. યાજક તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત કરે. મારી અને તમારી વચ્ચે કોણ મધ્યસ્થી કરે છે? વાલાઓ, નવા કરારમાં આપણને તિમોથીના પત્રમાં શું વાંચીએ છે કે મારી અને તમારી માટે એક જ મધ્યસ્થી છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જ્યારે આપણે યહુદાનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 24મી કલમ વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે, અને હવે જે તમને ઠોકર ખાતા બચાવવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદ સહિત નિર્દોષ રજૂ કરવા સમર્થ છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રમુખ યાજક છે, તે આપણી માટે આ કરી શકે છે. આગળ તમે વાંચશો તો જે જુદા જુદા બલિદાન આપવામાં આવે છે તે વિશે લખવામાં આવ્યું છે. 21મી કલમ તમે જોશો તો ત્યાં, અહીંયા ફરીથી જો કદાચ તમારી પાસે આર્થિક રીતે તમે જો સમૃદ્ધ ના હો, તમારી પાસે આર્થિક વ્યવસ્થા ના હોય, તો ગરીબ માણસમાં શું લાવવું અને કેવી રીતે પ્રયાસિત કરવું તે લખવામાં આવ્યું છે. 25મી કલમ આપણે જોઈએ તો 25મી કલમ કહે છે, અને દોષાર્પણપણાનો હલવાન તે કાપે, ને યાજક તે દોષાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડે. ફરીથી જે આપણે શીખ્યા તે અહીંયા લખવામાં આવ્યું છે. ફરીથી 26મી કલમમાં લખવામાં આવ્યું છે કે યાજક તે તેલમાંથી પોતાની ડાબી હથેલીમાં રેડે, અને યાજક પોતાની ડાબી હથેલીમાંના તેલમાંથી કેટલુંક પોતાની જમણી આંગળી યહોવાની સમક્ષ 7 વાર છાંટે. જે વાત શ્રીમંત માટે થાય છે તે જ વાત અહીંયા ગરીબ માટે થાય છે. પાપમાંથી છૂટવા માટે એક જ માર્ગ છે. તમે શ્રીમંત હોય, ગરીબ હોય, તમે વિદ્વાન હોય, ગમે તે હોય, કોઈ પણ માણસ ફક્ત એક જ રીતે અને એક જ પ્રક્રિયાથી તે શુદ્ધિકરણ પામી શકે છે, અને એ તો રક્તથી. 29મી કલમ કહે છે કે, અને યાજકની હથેલીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે લગાડે, એ માટે કે તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત કરાય. એટલે કે અહીંયા તેના માથા પર તેલ રેડી દેવામાં આવે છે, જેને અભિષેક કર્યો હોય તે રીતે. હવે તમને યાદ દેવડાવું, જો તમે તમારું જૂના કરારના વચનો જાણતા હોય તો બીજા કોને આવી રીતે તેને અભિષેક કરવામાં આવતા હતા? એક તો પ્રમુખ યાજકને આવી રીતે તેના માથા પર તેલ રેડવામાં આવતું હતું, જે પ્રબોધક હોય તેના માથા પર તેલ રેડવામાં આવતું હતું, અને જે રાજા બનવાના હોય, આપણે દાઉદ રાજા વિશે વાંચીએ છીએ, તેના માથા ઉપર રક્ત રેડવામાં આવતું હતું, અભિષેક કરવામાં આવતો હતો. અને હવે આપણે જોઈએ છીએ કે જે રક્તપિત હતો, અશુદ્ધ હતો, છાવણીની બહાર હતો, તે પાપી તેને પણ એ જ માન આપવામાં આવે છે. કેટલો અજાયબ છે એવો આશીર્વાદ! હું અને તમે જે નરકમાં જવાના હતા, નાશ પામવાના હતા, આપણા પાપમાં આપણે મરવાના હતા, ત્યાંથી આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહાર લાવી અને આ જાતનું માન આપણને આપ્યું છે, શુદ્ધ કર્યા છે આપણને, કે આજે આપણે આબા બાપ કહીને આપણે આપણા સ્વર્ગીય દેવને હાંક મારી શકીએ છીએ. કેટલો અજાયબ જેવો આ આશીર્વાદ છે! મેં કીધું હતું તમને વાલાઓ, જો કદાચ 13મો અધ્યાય તમને હતાશ કરી દીધા હોય, નિરાશ કરી દીધા હોય, તમને લાગ્યું હોય કે કોઈ જાતની માર્ગ દેખાતો નથી, તો અહીંયા 14મા અધ્યાયમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો માર્ગ જોઈ રહ્યા છે, શુદ્ધિકરણનો માર્ગ જોઈ રહ્યા છે. બહુ સમજવા જેવા વચનો છે વાલાઓ, બીજું એક વાત હું તમારું બીજી એક વાત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. આપણે જોઈએ છીએ કે પહેલાં રક્ત તેના કાનમાં અને હાથના અંગૂઠા પર અને પગના અંગૂઠા પર મૂકવામાં આવ્યું, પછી તેલ મૂકવામાં આવ્યું. વાલાઓ, આ વાત આપણે યાદ રાખીએ. આપણે ઘણા બધા છે જેમણે પવિત્ર આત્માનો અનુભવ કરવો છે, પણ જો તમે રક્તથી શુદ્ધ થયા ના હો તો તમે પવિત્ર આત્માનો જે આશીર્વાદ છે તે પામી શકતા નથી. ફર્સ્ટ ધ બ્લડ ધેન ધી અનોઇન્ટિંગ. પહેલાં તમારે રક્તથી શુદ્ધ થવું પડે છે તો જ તમે પવિત્ર આત્માનો જે આશીર્વાદ છે તેમાં ભાગીદાર બની શકો છો. પવિત્ર આત્માનો જે સામર્થ્ય છે તેને અનુભવી શકો છો. જો તમે પસ્તાવો નથી કર્યો, જો તમે નવો જન્મ પામ્યા નથી, જો તમે રક્તથી શુદ્ધ થયા નથી, તો તમે જે પવિત્ર આત્માનું સામર્થ્ય છે તેનો અનુભવ કરી શકતા નથી. એક પવિત્ર શાસ્ત્રમાં એક ક્રમ આપવામાં આવ્યો છે, પહેલા રક્ત પછી પવિત્ર આત્મા. આ વાત સમજવી બહુ જરૂરી છે. 30મી કલમ કહે છે, અને તે મેળવી શકે એ હોલ્લામાંથી કે કબૂતરના બચ્ચામાંથી એકને તે ચઢાવે, એટલે જેવું તે મેળવી શકે એવું એક પાપાર્થને માટે તથા બીજું ખાદ્યાર્પણ માટે, દહીનિયારપણ માટે અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને માટે યાજક યહોવાની સમક્ષ પ્રયાશ્ચિત કરે. જે કોળી પોતાના શુદ્ધિકરણને વાસ્તે જરૂરની વસ્તુઓ મેળવવા અશક્ત હોય તેને માટે એ નિયમ છે. આગળ આપણે વાંચીએ તો અહીંયા ઘરમાં કોળ થયો હોય અથવા રક્તપિત્ત થયું હોય તે વિશે આપણને શીખવવામાં આવ્યું છે. અને અજાયબ જે એવું વચન છે આપણે જરા જોઈએ. લખવામાં આવ્યું છે કે અહીંયા યહોવાએ, હું 33મી કલમ વાંચું છું, અને યહોવાએ મૂસાને તથા હરૂણને કહ્યું, કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં આવો, ત્યાર પછી તમારા વતનના દેશમાં કોઈક ઘરમાં હું કોળનો રોગ દાખલ કરું તો તે ઘરના ધણીએ આવીને યાજકને ખબર આપવી. હવે વાલાઓ, અહીંયા શું હાથ થઈ રહી છે? ઘરને કેવી રીતે કોળ થઈ શકે? અહીંયા જે લખવામાં આવ્યું છે તે સમજવું જરૂરી છે. ફરી આને આપણને આત્મિક રીતે કેવી રીતે આપણે સમજીએ તે જોવાનું છે. પણ ખુલાસાને માટે હું તમને યાદ દેવડાવવા માંગુ છું. પહેલાંના ઘરો જ્યારે પાકા ઘરો નહોતા, જ્યારે માટીના ઘરો હોય, અમુક વખત જે પથ્થરો હોય તેના દ્વારા ઘર બનાવવામાં આવતા હતા, ત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી વખત પથ્થર પર ને એની પર પણ ફૂગ લાગતી હોય છે, જાત જાતનું બધું ઉગતું હોય છે જેનાથી રોગચાળો ફેલાઈ શકે છે. આપણે જાણીએ છીએ કે ઉધઈ પણ પાકા ઘરોમાં પણ થતી હોય છે, અને અહીંયા કંઈક એ જ બાબત આપણને શીખવવામાં આવી છે. લખવામાં આવ્યું છે જે કે જેવી રીતે એક માણસની તપાસ કરવામાં આવી હતી તેવી રીતે અહીંયા ગાડી જે ઘર છે તેની પણ તપાસ કરવામાં આવે છે. 36મી કલમ કહે છે, ત્યારે યાજક રોગની તપાસ કરવા માટે અંદર જાય તે અગાઉ તે ઘર ખાલી કરવાની તે આજ્ઞા કરે, એ માટે કે ઘરમાંની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય. અને ત્યાર પછી યાજક ઘરને તપાસવા માટે અંદર પેસે અને રોગની તે તપાસ કરે, ને જો તે રોગ ઘરની દિવાલો હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તરણ પડી હોય ને તેઓ દિવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો યાજક ઘરમાંથી બહાર નીકળીને ઘરના બારણા આગળ આવે ને 7 દિવસ સુધી તે ઘર બંધ રાખે. અહીંયા શું કરવું, કેવી રીતે તપાસ કરવી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. 40મી કલમ કહે છે કે તો યાજક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપે. 7 દિવસ ઘર બંધ રહે અને જોવે કે હજુ કશું જ કોઈ ફેરફાર થયો નથી તો જે પથ્થરો પર દાખલા તરીકે લીલ લાગી હોય અથવા તો જે રોગ જેવું લાગતું હોય તે પથ્થરોને કાઢી અને તેને બહાર ફેંકી દેવામાં આવે. 42મી કલમ કહે છે, અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગ્યાએ બેસાડે અને તે બીજી બીજી છ લઈને ઘરને સાગોળ દેવડાવે. એટલે કે જે પથ્થરને કાઢવામાં આવ્યા હોય તે પથ્થરને બીજા શુદ્ધ પથ્થરો દ્વારા તેને ફરીથી ચણવામાં આવે. બહુ મહત્વનો આત્મિક અહીંયા પાઠ છે તે આપણે આપણે જોઈશું. 45મી કલમ કહે છે, અને તે ઘરને તથા તેના પથ્થરો તથા તેના કોટ તથા તેના સગડા જૂના સોદાને તે તોડી પાડે અને તે તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ લઈ જાય. એટલે કે અમુક વખત પથ્થરના બદલે આખા ઘર પર કોઈક આવું રોગ ચડ્યો હોય અથવા તો લીલ ચડી હોય કે કોઈક રીતે એને સાફ કરવાનો કોઈ જાતની સગવડતા ના હોય તો તે આખા ઘરને તેઓ તોડી પાડી અને તેને બહાર નાખી દેતા હતા. અહીંયા આપણને શું શીખવવામાં આવી રહ્યું છે? વાલાઓ, હું તમારું ધ્યાન આપણું જે આત્મિક મકાન છે તેની તરફ દોરવા માંગુ છું. પ્રભુ પાસે તો આવી ગયા છે, પણ હજુ પણ અમુક વસ્તુઓ છે જે પકડી રાખી છે. અમુક જે આપણા આત્મિક ઘરની જે ઈંટો છે તેમાં થોડી તિરાડ છે, થોડી લીલ છે. હજુ પણ અમુક વસ્તુ આપણે મૂકી શક્યા નથી. અને પ્રભુ કહે છે આજે તમને અને મને કે જો તમારે સંપૂર્ણ રીતે શુદ્ધ થવું હોય તો એ ઈંટોને કાઢી અને તમારે ફેંકી દેવી પડશે. અને જો નહીં ફેંકીએ અને આખું ઘર સડી જશે તો પછી નાશમાં જવાનો વારો આવશે. અને આપણે બધા જ હૃદયમાં કશું ને કશું સંગ્રહી રાખીએ છીએ. અને પ્રભુને કહીએ છીએ કે આ જે ખૂણો છે, આ જે નાની ઓરડી છે એ મારી છે, અહીંયા તમે ના આવશો. કદાચ આપણે જે સાહિત્ય વાંચીએ છીએ, કદાચ આપણે જ્યારે એકલ વાયા હોઈએ ત્યારે આપણે જે ટીવી પર પ્રોગ્રામ જોઈએ છે, અમુક જે વિચારો, અમુક જે કુટેવો છે, એને આપણે પ્રભુને સંપૂર્ણ રીતે આપી દેતા નથી. અને જ્યારે એ વાત કરીએ છીએ તો અહીંયા જે રીતે આપણે શીખી રહ્યા છે કે જે કોડ મકાનને લાગે છે એવો આપણા આત્મિક જીવનને પણ એ લાગી શકે છે. અને જો તેનું શુદ્ધિકરણ આપણે નહીં કરીએ જેવી રીતે આપણે વાંચ્યું શરૂઆતમાં તે પ્રમાણે, તો પછી એવો સમય આવશે કે આખું આત્મિક જીવન, આખું આત્મિક જે બંધારણ છે એ ખોખલું છે અને એને ભેગું કરી અને બહાર સળગાવી દેવું પડશે. આ એક બહુ મહત્વનો મુદ્દો છે વાલાઓ. શું હજુ પણ એવું કશું છે કે જે તમે વધસ્તંભે નથી લાવ્યા? હજુ પણ એવું કશું છે વાલાઓ જે તમે તમારા જીવનમાં સંગ્રહી રાખ્યું છે? પવિત્ર શાસ્ત્રમાં એક વસ્તુ આપણને બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે, એટલે કે શુદ્ધિકરણ અને પવિત્રતા. મેં તમને કીધું હતું તે પ્રમાણે કે આ પુસ્તક પવિત્રતાનું છે. અને વાલો, હું તમારું ધ્યાન યોહાનનો 14મો અધ્યાય, યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 23મી કલમ તરફ દોરવા હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. યોહાન 14 અને 23મી કલમ આ પ્રમાણે કહે છે કે ઈસુએ ઉત્તર આપ્યો, જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવી અને તેની સાથે રહીશું. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન છે. અહીંયા આપણે જોયું કે ત્રિએક દેવ આપણી સાથે આવીને રહેશે. બહુ જ ડીપ કલમ છે આ વાલાઓ, બહુ જ ઊંડાણ છે આમાં. અને હું બહુ અત્યારે ઊંડાણમાં જતો નથી કારણ કે આપણો અભ્યાસ યોહાનના પુસ્તકમાં નથી, પણ અહીંયા શું લખવામાં આવ્યું છે કે મારા પિતા તેના પર પ્રેમ રાખશે અને અમે એટલે કે કોણ? બાપ, પુત્ર અને પવિત્ર આત્મા તેની પાસે આવી તેની સાથે રહીશું. હવે જો બાપ, પુત્ર અને આત્મા તમારા આત્મિક જીવનમાં આવીને રહેવાના છે, તમારું આત્મિક જે ઘર છે તેમાં આવીને રહેવાના છે, તો શું વાલાઓ આપણે તે આત્મિક ઘરને સંપૂર્ણ રીતે શુદ્ધ રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? ક્યાં સુધી બધું ભરી રાખશો વાલાઓ? ક્યાં સુધી? કદાચ તમને એવું લાગે છે કે કોઈને ખબર નથી, કદાચ તમને એવું છે કે હું મારા બંધ ઓરડામાં જે કરું છું કોઈને કશું નથી ખબર, પણ પ્રભુ જાણે છે. અને વાલાઓ, આ જે ઉદય છે, આ જે લીલ છે, આ જે મકાનના રક્તપિત્તનો રોગ છે, વહેલો મોડો તો બધાના ધ્યાનમાં આવવાનો છે. પ્રભુ તો જાણે જ છે, પણ લોકોના ધ્યાનમાં પણ આવવાનો છે. અને હું આજે તમને વિનંતી કરું છું કે પ્રભુ તમને સોટીથી શિક્ષા કરીને શીખાડે, એના કરતાં આપણે પોતે પોતાના મનથી એ વસ્તુને બાજુ પર મૂકી દઈએ તો તેમાં ઘણો આશીર્વાદ છે. કરંથીઓનો બીજો પત્ર, તેનો 7મો અધ્યાય, પહેલી કલમ આ પ્રમાણે કહે છે વાલાઓ, કે તેથી વાલાઓ આપણને એવા વચન મળેલા છે, માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. હોલીનેસ, પવિત્રતા, તે આપણા જીવનનો ધ્યેય હોવો જોઈએ. આવો આપણે 15મા અધ્યાય તરફ વધીએ. આશા રાખું છું કે તમે તમારા સમયમાં આ અધ્યાય વાંચો. આ વિષય ઘણો અઘરો છે, અને કદાચ જો મારે પોતે વચન પસંદ કરવાનું હોય તો માનું છું હું કદાચ આ 15મો અધ્યાય કદી પસંદ ન કરું. આગળ પણ જે આપણે જોવાના છે 17થી 20મો અધ્યાય, અને ત્યાં જે વિષયની ચર્ચા થઈ છે તે પણ બહુ અઘરો વિષય છે. પણ આપણે જે પ્રમાણે અભ્યાસ કરીએ છીએ, અને તેથી જ કરીને મને આજ આ સ્ટાઇલની જે અભ્યાસ છે તે ગમે છે, કે આપણે જે પણ વચન છે તે પર મનન કરીએ છીએ. અને ભલે થોડું અનકમ્ફર્ટેબલ લાગે, અને મને, હું તમને પહેલેથી જ કહું છું કે આ જે વિષય છે કદાચ તમારામાંથી ઘણાને બહુ અનકમ્ફર્ટેબલ લાગે, માફ કરજો, મારી એ મારું એ ધ્યેય નથી કે હું તમને અનકમ્ફર્ટેબલ કરું, પણ પ્રભુનું વચન છે એટલે આપણે શીખવાનું છે. તો 15મો અધ્યાય, અહીંયા આપણે જોઈશું કે વારંવાર જે સ્ત્રાવનો રોગ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લગભગ 25થી 27 વાર તે શબ્દ તમે આ અધ્યાયમાં જોશો. હવે આપણે જે 13મા અધ્યાય અને 14મા અધ્યાયમાં શીખ્યા રક્તપિત્તનો જે રોગ હતો તે વિશે, પણ દરેક વ્યક્તિ રક્તપિત્ત ગ્રસ્ત નથી હોતી, પરંતુ આપણા બધાને ક્યારેક ક્યારેક સ્ત્રાવ થાય છે, અને આપણને જે થાય છે તે લઈ બીજાઓ આપણને પડકારી શકે છે. અને તે જે જુદા જુદા ઇશ્યુ, તમે જો ઇંગ્લિશ બાઇબલ વાંચો તો ત્યાં ઇશ્યુ શબ્દ લખવામાં આવ્યો છે, અને ત્યાં જે આ જે સ્ત્રાવની વાત થાય છે તે સ્ત્રાવ દ્વારા આપણે બીજા લોકોને ડિફાઇલ કરી શકીએ છીએ, અથવા તો તેમને તે રોગ આપી શકીએ છીએ. અને તે વિશે અહીંયા આપણને શીખવવામાં આવ્યું છે. મેં કીધું હતું તે પ્રમાણે બહુ અનકમ્ફર્ટેબલ વિષય છે આ, પણ પ્રભુનું વચન છે. પહેલી જે 15 કલમ છે અહીંયા આપવામાં આવી છે તે આપણને અકુદરતી પુરુષ સ્ત્રાવ વિશે શીખવે છે. પ્રભુની કૃપાથી જ્યારે સ્ત્રાવ થતો ત્યારે માણસ સાજો થઈ શકતો હતો, આ પ્રમાણેનું જ્યારે તેને સ્ત્રાવ થાય ત્યારે તેણે એક અઠવાડિયું રાહ જોવી પડે અને શુદ્ધ રક્તપિત્તની જેમ 8મા દિવસે તેણે પોતાને અને પોતાના કપડાં ધોવાના, નાવાનું, પાપાર્થણ અને દહનાર્પણ લાવવાના, પરંતુ તેને માફ કરજો, પાપાર્થણ નહીં દહનાર્પણ તેને લાવવાનું હતું, પાપાર્થણ લાવવાની જરૂર હતી નહીં, કારણ કે આ અકુદરતી પુરુષ સ્ત્રાવ હતો. એક જે ડિસ્ચાર્જ હતું, જે અશુદ્ધતા હતી તે હતી, પણ આ રક્તપિત્તનો રોગ હતો નહીં. હવે જ્યારે આપણે 16મી અને 18મી, અને હું આ કલમો વાંચું નથી વાલાઓ, તમે તમારા સમયમાં વાંચી શકો છો, જ્યારે આપણે 16મી અને 18મી કલમમાં આવીએ ત્યાં આપણને કુદરતી પુરુષ સ્ત્રાવ જોવા મળે છે. અને હું એક વસ્તુ પર ખાસ ભાર મૂકવા માંગુ છું કે આ કલમ એવું સૂચવતી નથી કે લગ્નની સીમામાં જે જાતીય સંબંધ, શારીરિક સંબંધ હોય તે અશુદ્ધ અથવા તો અપમાનજનક છે. પવિત્ર શાસ્ત્ર કોઈ રીતે એવું કહેતું નથી અને આપણને એ ગેરસમજ હોવી ના જોઈએ. કદાચ મેં ગુજરાતીમાં હું બરાબર ના સમજાવી શક્યો હોય તો તમારામાંથી જે ઇંગ્લિશ જાણે છે તેમની માટે કે ધીઝ વર્સીસ ડુ નોટ સજેસ્ટ દેટ ધ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિધિન ધ બાઉન્ડ્રી ઓફ અ મેરેજ ઇઝ ઇમ્પ્યોર ઓર ડિફાઈન. હિબ્રુઓનો પત્ર અને તેનો 13મો અધ્યાય કહે છે ધ મેરેજ બેડ ઇઝ અનડિફાઇલ્ડ. અહીંયા આપણે જે જોઈ રહ્યા છે તે એક વિધિ કરવાની છે શુદ્ધતા માટે. અહીંયા આપણે આત્મિક રીતે કોઈ જાતનો પાપ નથી કર્યો. આપણે જાણીએ છીએ કે જ્યારે શારીરિક સંબંધો હોય ત્યાં શું થતું હોય છે, પણ એ જે ડિસ્ચાર્જ છે, એ જે ફ્લુઇડ છે તે અનક્લીન નથી, ઇમ્પ્યોર નથી. હા, આપણે શુદ્ધતા રાખવી પડે છે કારણ કે તે દ્વારા રોગ થઈ શકે, અને આપણે જાણીએ છીએ જેને આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ કહીએ છીએ, એટલે એ લઈને આપણે અમુક શુદ્ધતા રાખવી પડે છે. પણ આ કુદરતી વાત, પ્રભુએ આપણું શરીર તે પ્રમાણે બનાવ્યું છે. તે જ રીતે 19-24મી જે કલમ છે તે કુદરતી સ્ત્રી ને જે સ્ત્રાવ થાય છે તે વિશે આપણને શીખવે છે. ફરીથી સ્ત્રીને પોતાના શરીર દ્વારા જે ક્રિયા છે તે કુદરતી છે, તે કોઈ રીતે અશુદ્ધ એટલે કે પાપની દ્રષ્ટિએ અશુદ્ધ નથી. હા, શારીરિક રીતે અશુદ્ધ છે અને તેમાંથી તમારે અમુક શુદ્ધિકરણ કરવું પડે છે, પણ આ એક કુદરતી બાબત છે, શારીરિક બાબત, જેવી રીતે આપણને પ્રભુએ બનાવ્યા છે. વી આર ડીલિંગ હિયર વિથ અ સેરેમોનિયલ એન્ડ નોટ મોરલ ક્લેનલીનેસ. ઓકે, દેટ ઇઝ, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આ કુદરતી રીતે આપણા શરીરમાં અમુક વાત બને છે અને તે અશુદ્ધ નથી. ત્યાર પછી 25-31માં જે અકુદરતી ફિમેલ ડિસ્ચાર્જીસ છે તે વિશે આપણે જોઈએ છે, અને આશા રાખું છું કે તમે વાંચશો તમારા પોતાના સમયમાં, અને ફરીથી તેના શુદ્ધિકરણ માટે શું કરવાનું છે તેનો ઉલ્લેખ ત્યાં આપવામાં આવ્યો છે. આ જે વચન છે એ સ્ત્રીના રક્ષણ માટે હતું. એટલે કે લોકો અલબત્ત જાણતા હતા કે માસિક સ્ત્રાવ ચેપી નથી. જોકે જ્યારે કોઈક સ્ત્રીને પહેલીવાર સ્ત્રાવ થવા લાગ્યો ત્યારે તેઓ કહી શકતા નહોતા કે તે સામાન્ય છે કે અસામાન્ય. તેથી તેના પતિ અને જે સમાજ છે તે સમાજને ચેપી રોગથી બચાવવા માટે તેઓ માસિક સ્ત્રાવને અશુદ્ધતાના સમયગાળા તરીકે ગણતા હતા. પરંતુ આ કાયદામાં ફક્ત સમાજના રક્ષણ કરતા પણ બીજો એક હેતુ હતો, અને એ તો પત્નીનું રક્ષણ. અને કદાચ જો તમે પૂછો કેવી રીતે, તો આ સમયે માસિક સ્ત્રાવ ઘણીવાર સ્ત્રીને માટે લગભગ મોટા ભાગે અસ્વસ્થતાનો સમય હોય છે, જેના કારણે ઘણીવાર સ્ત્રીને ખેંચાણ, માથાનો દુખાવો, થાક અને અન્ય લક્ષણોનો સામનો કરવો પડે છે. 7 દિવસ સુધી જ્યારે એ સ્ત્રીને અશુદ્ધ ગણવામાં આવતી હતી ત્યારે જે પતિ છે, ખાસ કરીને જે અસંસ્કારી પતિ, તેનાથી તેમને રક્ષણ મળતું હતું. કારણ કે કદાચ જો એ પતિ પોતાનો હક માંગે તો આ સ્ત્રીનું રક્ષણ થતું હતું. ઘરકામમાં અને પરિવારની સંભાળમાં પણ થોડી આ સમય દરમિયાન મદદ મળતી હતી. આ વાત આપણે નોંધ કરવી એ બહુ જરૂરી છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ વસ્તુ તે આ સ્ત્રી અડકે તો તેને અશુદ્ધ ગણવામાં આવતી હતી, અને તેથી કરીને આ જે સમય હતો અને આ જે નિયમ હતા તે સ્ત્રીનું રક્ષણ કરતા હતા. આગળ આપણે જ્યારે તમે 28-30મી કલમ વાંચો તો સ્ત્રીને પણ જે અકુદરતી ડિસ્ચાર્જીસ હોય, જે સ્ત્રાવ હોય, તેમાંથી જેવી રીતે માણસને જે વિધિ કરવાની હતી તે કરવી પડતી હતી. અહીંયા માણસ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત આપણે જોતા નથી. જે અશુદ્ધ સ્ત્રી છે તે સ્ત્રીને જે અશુદ્ધ માણસ છે તે જ રીતે શુદ્ધિકરણ કરવું પડે છે. એવું નથી કે ફક્ત માણસને શુદ્ધિકરણની જરૂર છે, સ્ત્રીને પણ શુદ્ધિકરણની જરૂર છે. અને બંને, જ્યારે આપણે પાપની વાત કરીએ તો બંનેને શુદ્ધિકરણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા મળી શકે છે. મેં કહ્યું હતું તે પ્રમાણે બહુ અઘરો અધ્યાય છે, પણ અભ્યાસના અંતમાં અને અત્યાર સુધી આપણે જે શીખ્યા 13, 14 અને 15માં અધ્યાયમાં તે દ્વારા હું તમને અમુક વાત યાદ દેવડાવવા માંગુ છું. એટલે કે ઈશ્વરે શ્રીમંતના અને ગરીબોના પાપના ચેપી રોગની શુદ્ધ કરવાની જોગવાઈ કરી છે. વ્યક્તિ સાજી થતી નથી, વ્યક્તિ શુદ્ધ થાય છે. આપણે આપણા પૈસા કે સંપત્તિના કારણે, પદ કે સત્તાના કારણે, સામાજિક દરજ્જો કે સ્થિતિને કારણે, શિક્ષણ કે જ્ઞાનને કારણે, વ્યવસાય કે કાર્યને કારણે શુદ્ધ થતા નથી. આપણે એક જ કારણસર અને ફક્ત એક જ કારણસર શુદ્ધ થઈ શકીએ છીએ, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન. ફક્ત એ વધસ્તંભ દ્વારા આપણે પ્રભુ પાસે જઈ શકીએ છીએ. ઈશ્વર કોઈ પણ વ્યક્તિનો વ્યક્તિગત સ્વીકારતો નથી, કોઈ પણ પક્ષપાત બતાવતો નથી. ગરીબ હોય, ધનિક હોય, ભણેલો હોય, ડોબો હોય, જે પણ હોય તે, આપણે બધા ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા અને ફક્ત તેમના બલિદાન દ્વારા પાપના ચેપી રોગથી શુદ્ધ થઈ શકીએ છીએ. અને ઈશ્વરની જે કૃપા છે તે દરેક વ્યક્તિ માટે સંપૂર્ણ છે, અને તેમની કૃપા દ્વારા તેમનું રક્ત સામર્થ્યવાન છે કોઈ પણ વ્યક્તિને શુદ્ધ કરવાને માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ મારી અને તમારી માટે દરવાજો ખોલ્યો છે, મારી અને તમારી માટે માર્ગ તૈયાર કર્યો છે, પોતાનું રક્ત વહેવડાવ્યું છે. શું વાલાઓ, તમે આ આશીર્વાદમાં ભાગ લીધો છે? શું તમે આ આશીર્વાદમાં ભાગ લીધો છે? ભજન સંગ્રહનું જે એક જૂનું ગીત છે તે હું તમને યાદ કરાવવા માંગુ છું. રાખ મને તુજ કુખની પાસ હે પ્રભુ, જ્યાંથી મુજમાટ રક્ત વહ્યું. શું તમે તે રક્તથી શુદ્ધ થયા છો? શું એ રક્ત દ્વારા શુદ્ધ થઈને તમે હિમ જેવા સફેદ થયા છો? યશાયાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને 18મી કલમ આપણને કહે છે. આ સમયે મને એક અંગ્રેજી જે ગીત છે જે કાયમ પેશન વીક દ્વારા ગાવામાં આવતું હોય છે, મારું એક બહુ જ મનપસંદ તે ગીત છે, બીકોઝ હી લિવ્સ આઈ કેન ફેસ ટુમોરો. કારણ કે તે જીવંત છે, હું કાલનો સામનો કરી શકું છું. બીકોઝ હી લિવ્સ ઓલ ફિયર ઇઝ ગાન. કારણ કે તે જીવંત છે, દરેક ભય હવે જતો રહ્યો છે. બીકોઝ આઈ નો હી હોલ્ડ્સ ધ ફ્યુચર એન્ડ લાઈફ ઇઝ વર્થ ધ લિવિંગ જસ્ટ બીકોઝ હી લિવ્સ. હું જાણું છું ભવિષ્ય કોના હાથમાં છે, અને એના હાથમાં જ્યારે ભવિષ્ય છે ત્યારે આ જીવન જીવવું એ મારી માટે વ્યર્થતા નથી. કારણ કે તે જીવન છે, હું પણ એક દિવસ જીવંત થઈશ, અનંત જીવનનો હું અનુભવ કરીશ. બીકોઝ હી લિવ્સ આઈ કેન ફેસ ટુમોરો. શું સમસ્યા છે વાલાઓ? આપણે ભવિષ્યને જાણતા નથી, પણ ભવિષ્ય જે જેના હાથમાં છે તેણે મારી અને તમારી માટે રક્ત વહેવડાવ્યું છે. શું વાલાઓ, તે રક્તનો તમે અનુભવ કર્યો છે? શું એ રક્ત તમારી પર છાંટવામાં આવ્યું છે અને તમે શુદ્ધ થયા છો? હજુ એ નિર્ણય જો તમે નથી લીધો વાલાઓ, તો આ જેવી રીતે આપણે શીખી રહ્યા છીએ તે પ્રમાણે રક્તપિત્તના રોગમાંથી તમને કોઈ છોડાવી શકતું નથી, પાપના બંધનમાંથી તમને કોઈ છોડાવી શકતું નથી, તેનો કોઈ ઈલાજ નથી, તેનો કોઈ ઉપાય નથી. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત તે તમને શુદ્ધ કરી શકે છે. આવો આવો હજુ પણ પ્રભુના વધસ્તંભ નીચે તમારી માટે જગ્યા છે. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર મારા જીવતાને જાગતા પ્રભુ, વા કેવા અજાયબ જેવા વચનો જૂના કરારમાં પ્રભુ આપ અમે તમારું બલિદાન જોઈ શકીએ છીએ, જે રક્ત તમે અમારી માટે વેવડાવ્યું. વાલાઓ જેઓ સાંભળી રહ્યા છે, દરેકને હું તમારા હાથમાં મૂકું છું. દરેકની સાથે તમે અંગત રીતે વાત કરો, અને હજુ પણ જો કોઈએ પોતાનું જીવન તમને સોંપ્યું ના હોય તો આજે તેમનો તારણનો દિવસ હોય તેવું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આ મારી ટૂંકી વિનંતી, સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.